நமோ நோயை சௌரியந்தானம் நமோ நோய் சௌசிதானம் நமோ நோய் சௌராயிரியானம் நமோ நோய் சௌஜாயனம் நமோ நோய் சௌ திரிகாலவர்த்தி சாவணம் ஓம்காரம் இந்து சயோக நித்யம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்களம் பகவான் மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் சுமங்கலம் நமா சுமதி சாதாரி சுவானுபூத்தியாசாஸ்தி சுவாய் பவாய சர்வாதா.
નિયમસાર અધિકાર છે, નિયમસાર એટલે મોક્ષનો માર્ગ, આનંદની પૂર્ણ પ્રાપ્તિનો ઉપાય, એમાં અધિકાર શુદ્ધ ભાવ અધિકાર છે. શુદ્ધ ભાવ એટલે ત્રિકાળી નિત્ય આનંદ સ્વરૂપ ધ્રુવ સ્વરૂપ, એને અહીંયા શુદ્ધ ભાવ કહેવામાં આવે. કે છે કે શુદ્ધ ભાવ ધ્રુવ છે, એમાં આ ચાલતો અધિકાર છે એવી પર્યાયો એનામાં નથી. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મંત્રને એમ જ્ઞાન, ચાર જ્ઞાન ગુણ ત્રિકાળી છે, એની ચાર અવસ્થા છે. સોપન સોપન છે 84. સૂક્ષ્મી જ્ઞાનના ભાવના આધાર ભેદ નથી, 84 છે ને. ગાથા 42 છે ને ગાથા. શું કે છે જુઓ, કે આત્માના જે ધ્રુવ ચૈતન્ય એકરૂપ કાયમી અસલી સ્વભાવ, એની દ્રષ્ટિ આપતા સમ્યક દર્શન થાય, અને સમ્યક દર્શનના કાળમાં સાથે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન થાય. એ મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન સમ્યક હોવા છતાં એ પર્યાય ધ્રુવમાં નથી. આવી ધ્રુવમાંથી એમ કહેવાય અને નહીં તો પ્રગટ થઈ સ્વતંત્ર થયા એમ પણ છે. સમજાય છે કઈ? ધ્રુવ ચિદાનંદ આત્મા, ત્યાં ધર્મ કરનારે દ્રષ્ટિને ત્યાં ધ્રુવમાં થાપવાની છે. ધ્રુવ ચીજમાં દ્રષ્ટિને થાપ્યા વિના ધ્રુવપણાનો આશ્રય થાય નહીં, અને કોઈ દી એને ધર્મની દિશા પ્રગટ થાય. એથી આ વર્ણવે છે કે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, જે શૂન્ય જ્ઞાન છે, એ આત્માની પર્યાય છે, પર્યાય છે. એ પર્યાય ત્રિકાળી પરિણામી સ્વભાવ ભાવ, એમાં એનો અભાવ છે. સમજાણું કઈ? તેથી તે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન આદિ દશા છે તે આશ્રય કરવા લાયક નથી. સુમનજી સમજાય છે કઈ? શું કહ્યું છે? શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, જે સમ્યક જ્ઞાન આત્માની નિર્મળ પર્યાય, એ પણ આશ્રય કરવા જેવો નથી. કારણ કે એક સમયની પર્યાય છે, એનો આશ્રય કરવા જાય તો એમાંથી કઈ નવી પર્યાય આવતી નથી, એ તો વિકલ્પ ઉઠે છે. સમજાવું કઈ? એ એમાં નથી. તે મનપરિજ્ઞાન જે મુનિને હોય છે, સામાના મનની વાત ભૂત ભવિષ્યની કેટલી જાણે, એ પર્યાય છે, અવસ્થાનો અંશ છે, એટલો આત્મા નથી. આત્મા ધ્રુવ ચૈતન આ પર્યાય છે, તો વ્યવહાર નહીં નો આત્મા છે. સત્યાર્થ આત્મા છે, ત્રિકાળીય સ્વરૂપ છે. સમજાણું કાંઈ? નિત્યાનંદ ભગવાન ધ્રુવ અનાદિ અનંત નિત્યાનંદ નો કંદ પ્રભુ, એનો આશ્રય કરતા, એનો અવલંબન કરતા, તેમાં દ્રષ્ટિને પસારતા સમ્યક દર્શન થાય, કે તેનો આશ્રય કરતા સમ્યક જ્ઞાન થાય, કે સમ્યક ચારિત્ર પણ ધ્રુવનો અવલંબન લેતા ચારિત્રની પર્યાય વિતરાગી થાય, છતાં એ પર્યાય આશ્રય કરવા લાયક બહુ. લોકોને તત્વની વાત સાંભળવા મળે એટલે આ શું કે છે આ, એમ એને થઈ જાય છે. ભાઈ તું ત્રિકાળ ચિદાનંદ કંદ છો ને, અનંતા સિદ્ધ સમાન સ્વભાવ તારો એક એક સમયમાં, એવું જે ચૈતન્ય નિત્યાનંદ પ્રભુ, એવો પરમ પરિણામિક ભાવ, એવો કારણરૂપ સ્વભાવ, એમાં દ્રષ્ટિ આપતા, એનો આશ્રય કરતા સમ્યક દર્શનાદિ આ મોક્ષ માર્ગની પર્યાય પ્રગટ પ્રગટ પર્યાય થાય, એ પણ આશ્રય કરવા લાયક. ઉતી રહેગી એ બધી દૂસરી વાત હે, પકડો પડો શેઠ બહારમાં ઓલા બિલ્ડિંગમાં ગપ્પા માર્યા, માં હાલ એવું નથી આવી. કેમ તું જોયો ને બાબા રે, અપને આપ ઉત્પન્ન થાય એ પ્રશ્ન અત્યારે છે નહીં. અહીંયા તો એક સમયની જે અવસ્થા છે તે અંશ છે, એ ત્રિકાળી, અને ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ દીધા વિના પૂરણ આત્મા દ્રષ્ટિમાં પર્યાયમાં પ્રતીકમાં આવતો નથી. સમજાય છે કાંઈ? ખરેખર તો એ પર્યાયનું કરતા પર્યાય છે, ધ્રુવ જે છે એ પર્યાયનો કરતા નથી. ભીખભાઈ હે વ્યવહાર છે, ભેદ કા કટન હે, દ્રવરૂપ હે. વ્યાખ્યાન આવ્યું છે ને, જ્ઞાન ચક્ષુ પુસ્તક આવ્યું છે ને, ત્રણ સિંહ વીસ ગાથાનો આવ્યો છે બહાર, આયા સુભાલાલજી ગુજરાતી આવ્યો. આ શેઠ પણ અમારા ખુશી થાય, જો બહુ અચ્છી બાત હૈ, કે ગુજરાતી હે, ગુજરાતી હે, બોલ કે બતા હે, વાંચું પણ વાંચ્યું તમે એ વાત, સમજાય છે કાંઈ? આય કે છે કે મતિ સુત અવધિ મનઃપ્રિય, જે સમ્યક જ્ઞાનની દશા પણ દશા છે ને, એ કઈ ધ્રુવ તત્વ નથી. એક સમયની અવસ્થા અને એક સમયની અવસ્થા એ કઈ પૂર્ણ તત્વ નથી. માટે પૂર્ણ તત્વ જે ધ્રુવ છે એનો આમાં શ્રદ્ધાને પસારતા જે જ્ઞાનની દશા થાય એ પણ અવસ્થા છે. અવસ્થાની દ્રષ્ટિ કરવી એ પર્યાય દ્રષ્ટિ છે. સમજાય છે કાંઈ? દ્રવ દ્રષ્ટિ કરવી તે યથાદ્રષ્ટિ છે. સમજાણો, એક વસ્તુ પોતે ભગવાન ચિદાનંદની મૂર્તિ છે, એમાં ચાર આશ્રય કરવા લાયક નથી. એમ કુમતિ કુશ્રુતને વિભંગ, એ તો મિથ્યા જ્ઞાન છે, છતાં એ પર્યાય છે, એ પણ આત્માનું ત્રિકાળી સ્વરૂપ. અજ્ઞાન ત્રણ, એમ ચક્ષુ દર્શન અચક્ષુ અવધિ દર્શન, એવા ત્રણ ભેદથી પર્યાય દર્શનની છે. આંખ આંખથી દેખવામાં આવે એના પહેલા જે જ્ઞાન થાય, દર્શન થાય એના પહેલા, એના પછી જે જ્ઞાન થાય એના પહેલાનો જે ભાવ છે એ ચક્ષુ દર્શન એની પર્યાય કહેવામાં આવે છે. છતાં એ પર્યાય ત્રિકાળી સ્વરૂપ નથી. સમજાય છે કાંઈ? એમ અચક્ષુ આંખ સિવાયની ચાર ઇન્દ્રિયો, એનું જ્ઞાન થવા પહેલા, ઇન્દ્રિયનું જ્ઞાન થવા પહેલા જે ઉપયોગ થાય એ દર્શન પર્યાય છે. અચક્ષુ પણ અચક્ષુ દર્શન એક સમયની અવસ્થા છે. ભગવાન તો અપરિણામી પરમ સ્વભાવ ધ્રુવ છે, એ ધ્રુવમાં એ પર્યાય છે જ નહીં. જેથી આ પરિણામી ભાવની વાત ચાલે છે. અવધિ દર્શન નથી, અવધિ દર્શન થી સમયની પર્યાય છે, અવસ્થા છે. ભગવાન આત્મા આખો પર્યાય જ્ઞાન એટલે દ્રેર સ્વભાવ છે. એ દ્રેર સ્વભાવ જે ધ્રુવ ચિદાનંદ આત્મ કન્ન જે નિત્યાનંદ, એમાં લક્ષ કરવાથી જે શ્રદ્ધા જ્ઞાન થાય તે ધર્મ છે. પણ એ ધર્મની પર્યાય પણ ત્રિકાળી ધ્રુવમાં. હારે કામ ભાઈ, આવો વિતરાગ માર્ગ એને ખબર નથી, સાંભળ્યો નથી. સાંભળવામાં આવતો બહારમાં કડા કૂટની માથા કૂટમાં મરે છે. સમજાવું કાંઈ કે છે નથી એમાં દર્શન કે કાળ લબ્ધિ સૂક્ષ્મ લબ્ધિ આ થાય છે ને, સંકિત પામવા પહેલા એની લબ્ધિઓ. કાળ લબ્ધિ છે ને એનો અર્થ સૂક્ષ્મ લબ્ધિ છે. કરણ લબ્ધિ ઓલા કે છે ને, કરણ લબ્ધિ વળી આત્મા પ્રાપ્ત થાય. એ પર્યાય છે કે પર્યાય દ્રવમાં ધ્રુવમાં નથી. ધ્રુવ છે તે અંશ ત્રિકાળી અખંડ આનંદ પરમાનંદ નો પિંડ કંદ સુખ કંદ છે. હવે એ વાત કેમ બે લાગે કે આવો આવો આત્મા ક્યાંય નજરે દેખાય એની બહારમાં. બહારમાં દેખે તો આ ભાળે શરીરવાની, અંદરમાં જો હોય તો રાગ ને દ્વેષ ને પુનપાપ ની બહુ તો અવસ્થાની પ્રગટ અવસ્થા ઉપર એનું લખ જાય. અપ્રગટ એવો ભગવાન ચિદાનંદ ધ્રુવ તત્વ છે એને અહીંયા ભગવાન શુદ્ધ ભાવ કે છે ને. એ શુદ્ધ ભાવનો આશ્રય કરીને ધર્મ થાય છે, બાકી પર્યાયનો આશ્રય કરીને પણ ધર્મ થતો નહીં. આવું છે અહીં તો હજી દયાદાન વ્રત ભક્તિના પરિણામ કરે તે એનાથી ધર્મનો મદદ મળે ને. અરે ક્યાં તું અટક્યો ભાઈ, તને ખબર નથી. સમજાણું કાંઈ કે છે એ કાળ લબ્ધિ એટલે સૂક્ષ્મ લબ્ધિ, કરણ લબ્ધિ ઉપદેશ લબ્ધિ એટલે દેશના લબ્ધિ, દેશના મળે ને જ્ઞાનીની સંન્યક પામવા પહેલા, અને ઉપશમ લબ્ધિ એટલે વિશુદ્ધિ લબ્ધિ, અને પ્રાયોગ્યતા એટલે કર્મની સ્થિતિ ઘટેલી એવો પ્રાયોગ લબ્ધિકા. એવા ભેદને લીધે પાંચ વેદક સંકિત એટલે ક્ષોભસમ સંકિત, અને વેદક ચારિત્ર એટલે ક્ષોભસમ ચારિત્ર, અને સંયમા સંયમ એ શ્રાવકની સંયમા સંયમ પર્યાય દશા એ પણ ધ્રુવ સ્વરૂપમાં. એનું કઈ એ તો ગમે લીધું, એ તો એમ ગણે છે. પછી આ વાત સંભળાવે બસ એને છે ને, 313 પાને છે, 313 પાને પણ એ લીધું. ભાઈ આવા આવા જીવો છે, હું કોની હારે વાદ વિવાદ કરીશ. અનેક પ્રકારની પર્યાયની પ્રાપ્તિ વાળા જીવો સમજાય છે, કોની હારે વાદ વિવાદ કરીશ. સ્વસમય હારે સિદ્ધાંત ને પણ તું વાદ કરીશ નહીં, પર સમય હારે તું વાદ વિવાદ કરીશ નહીં. બાપુ જગતની પર્યાયની અનેક વિચિત્રતા છે, એને બેઠી હોય એમાંથી એને ખસવું નહીં ગોઠે. કોની હારે વાદ વિવાદ કરીશ નહીં. જેમ નિધાન ખાનગી કોઈ કરોડ અબજ રૂપિયાનો રતન મળી જાય, એ એકલો ખાનગી ખાય, એ કઈ ઢોલ ન પીટે મને 5 કરોડ મળ્યા, 5 કરોડ મળ્યા. ઢોલ સમજતે હે ક્યા કહેતે હૈ ઢોલ, ગામમાં ઢોલ પીટતે હૈ કે મારે 10 કરોડ રૂપિયાનું એક નિધાન નીકળ્યું છે. એ નીકળ્યું ખાનગી કરે ભોગવે, બીજાને વાત કરે મારા પણ લાવ, ગોત્ર વાળા હોય કુટુંબી હોય ફોજદાર હોય બધા ન્યાય બોલ્યા, એ અમારામાંથી નીકળ્યું છે, અમારી જમીન માંથી નીકળ્યું છે, જમીન અમારી છે, પૂર્વે અમારી જમીન હતી. એ અમારું મકાન હતું પૂરું એમ, 50 વર્ષ પેલા અમારા બાપદાની લીધી માટે તમને વેચાતું લીધું, પણ એ કઈ પૈસા નથી વેચાતા, લાવો અમારો માલ. એ આ તો વાત છે, નીકળે છે લધું નિધિ ગાથમાં. એ નિધિ નિધાન દેખીને ગામમાં પડકાર ન કરે, એનો પોકાર ન કરે, અમને મળ્યું છે રે, એમને 5 કરોડ નું નિધાન મળ્યું, મારા શું કરવા, ખાને એક ઉપર બેઠો એમ કે છે. જેને જ્ઞાન નિધિ પ્રાપ્ત થાય, આત્મા પુન પાપ ના વિકલ્પ રાગ વિનાનો અને એક સમય ની પર્યાય વિનાનો દ્રોહ, એવી સમ્યક દર્શનમાં એ આત્મ પ્રાપ્ત થાય, એ નિધિ ને એકલો ભોગવે, બહાર માં કઈ પ્રસાર કરે, અમને આમ થયું છે, અમને સમ્યક થયું છે, અમને જ્ઞાન થયું છે, એ રાખને તારી પાસે આવે, બહાર નું કામ તારે સમજાણું કાય. જ્ઞાની સજાણી બહાર બતાવું બીજાને, બીજાઓ મને માને કે આ ધર્મ પામેલો છે, આવો છે, હવે સાંભળને આવે બીજા હેરાન કરશું. અને સંગ કરવો એ રાજાનો મોટાઓનો સંગ કરવો, એમાં રાગ થાય છે, સમજાય છે. અને એવા પ્રશ્નો ઉત્તર કરે કે જેનું સમાધાન કરવા રોકાવું પડે, મૂકીને પડતી હવે ઈ એમ કે છે. સમજાણું કાય. આ વસ્તુ કે છે કે એવા સૂક્ષ્મવાદી એનામાં નથી, પર્યાય રૂપે છે એમ પાછું સિદ્ધ કર્યું છે, પર્યાય રૂપ છે, દ્રોહમાં એ નથી. સમજાણું કાય. એમ ઉદયના એક વિભેદ, નરક ગતિ, એ નરકની ગતિ એ વસ્તુમાં નથી, ત્રિયંજ ગતિ, નિગોદની ગતિ આદિ માંડીને પશુઓ, મનુષ્ય ગતિ નથી, તેવો ભેદને ચાર ગતિ ચાર, એ પણ આત્માના ધ્રુવ સ્વભાવમાં. અને ગતિ એનો આશ્રય કરવા જેવો, તો એ મનુષ્ય પણ મેળવ્યો માટે એને લઈને અમને ધર્મ થાય એમ એમ છે નહીં. આ તો ગતિ નું ચાલે છે ને, મનુષ્ય ગતિ મળી માટે ધર્મ થાય, દેવ ગતિ મળીને એમને લઈને પછી આપણને ધર્મ થાય. દેવ ગતિ હોય ભગવાન પાસે જવાય, ધૂળમાં નહીં જાય સાંભળીને, એને ભગવાન પાસે જાય તો એ તો બહાર ની વાત છે. આ ભગવાન પાસે જ્યાં વિના ધર્મ થાય એવો, સમજાણું કાય. સચ્ચિદાનંદ પૂર્ણાનંદ સત શાશ્વત આત્મા ગ્રો પરમ સ્વભાવ, કારણ પ્રભુ, કારણ જી અને શુદ્ધ ભાવ એને કહીએ, એના ઉપર દ્રષ્ટિ દેતા એ નિષ્ક્રિય આત્મા છે, જેમાં ગતિ આદિ ની ક્રિયા નથી, દયા દાન ના વિકલ્પ ની ક્રિયા પણ એમાં, એવો નિષ્ક્રિય ધ્રુવ ભગવાન, એને અંદર દ્રષ્ટિ આપતા તેને સંગત દર્શન જ્ઞાન થાય છે. છતાં થયેલી પર્યાય પણ આશ્રય કરવા જેવી નથી. જગત થી ઘણો ફેર ને, વાળાના સંપ્રદાયમાં આ વાત સાંભળવા મળે નહીં. બજારા ને આવો વખત આવો મનુષ્ય, અરે પર્યાય દ્રષ્ટિ છોડ ને ગૃહ દ્રષ્ટિ કર, એમ વાત છે આ તો. હે, ચાર ગતિ, એક ક્રોધ માન માયા લોભ ચાર કસાય, એમાં શુભ ને અશુભ બે ભાવ આવી ગયા. એ શુભ ને અશુભ પુનને પાપના ભાવ વિચાર કસાયમાં આવી જાય છે, દયાદાન વ્રતના પરિણામ પણ કસાયમાં આવે છે, રાગ છે, અહિંસા જૂઠો ચોરીના પરિણામ પણ અશુભ ભાવરૂપી કસાયમાં છે. એ ચાર કસાયો છે, આત્મામાં નથી, ધ્રુવમાં નથી. સમજાણું કાય. એ જેમાં નથી તેમાં તેનો આશ્રય લેવા લાયક છે. ચાર કસાય, સ્ત્રીલિંગ, પુલિંગ, નપુંસકલિંગ એ નથી, ભાવલિંગની વાત છે. સ્ત્રીનો વિષયની વાસના, પુરુષની વાસના, એ લિંગ ત્રણ ભાવલિંગ ઉદય ભાવ છે. વિકારની વાસના સ્ત્રીને ઉત્પન્ન થાય, પુરુષને થાય, નપુંસક પાવૈયાને, એ વિકૃત અવસ્થા એ ધ્રુવ ભગવાન આત્મામાં નથી. સમજાય છે? કાંઈ એવી નિર્લેપ ચૈતન ભેટ ધ્રુવ પડી છે, એવી નિર્લેપ ભીત દ્રઢ સ્વભાવ, તેનો આશ્રય કરીને સંગત દર્શન થાય છે. બાકી કોઈ બીજો ઉપાય છે નહીં. સમજાવું કાંઈ? સામાન સંગ્રહ મિથ્યા દર્શન એક છે, સામાનપણે આમાં એના પ્રકાર સંઘ છે. મિથ્યા દર્શન એક છે, આ એ આત્માના સ્વભાવમાં ધ્રુવ સ્વભાવ જેમાંથી સંગત દર્શન પ્રગટ થાય એ ધર્મની પહેલી દશા. હા હા હા, સંયક દર્શન એ ધર્મની પહેલી દશા, પહેલું સોપાન છે. એ વિના ધર્મ હોય એ સંયક દર્શન પણ ધ્રુવ સ્વભાવની દ્રષ્ટિ આપતા સમય થાય. સમજાણું કાંઈ? કેટલાક રાડું પાડે છે ને કે આ ભગવાનના દર્શનથી સંકિત થાય, પ્રતિમાના દર્શનથી થાય. બાપુ એ તો સ્વભાવ હોય છે, એ તો જેમ નામ સ્મરણ હોય છે એમ સ્થાપનાનું પૂજાદીનો પાઠ, પણ એ બધો શુભ વિકલ્પ રાગ છે. એ રાગ એ ધર્મ નથી, અને રાગને આશ્રય ધર્મ થતો. સમજાણું કાંઈ? ભારે વાત ભાઈ. હવે આવા મોટા મોટા 5 લાખ ના મંદિર કરવા, આગે મંદિર વળી કેવું કે એને આશરે ધર્મ નહીં. આ નવનીતભાઈ રહ્યા જોન શિક્ષા કહેવાય ને પ્રમુખ, કેવું ફૂલતી ના વખાણ એવા છે. આ બહુ આગેમ તો ગુરુ કહેવાય, આગેમ તો દેવ કહેવાય, માટે આગેમ નું બરાબર હરખું કરજો. એને વંચાયું કે નહીં એને કરવાનું છે ને ગોજુભાઈ ને 5 લાખ ઉપર અક્ષરો, ભાઈ અક્ષર કોતરવા ને એ બધું કે છે. એ તો ચીજ જયારે બનવાની હોય છે ને ત્યારે એ પરમાણુ થી બને છે. અને તેમાં જીવનો સ્વભાવ નિમિત્ત હોય, પણ એ સ્વભાવ પણ પુન છે. એટલે પુન છે માટે પુન ન આવે એમ નથી. જાણો ઘણા ને એવું લેખ આવે છે, કાલ આવ્યો છે તમારા બધા વાસુદા, એ વાસુદા છે ને તમારું શું નામ? વાસુદા એ કોઈ વૃદ્ધ છે, વૃદ્ધ 80 વર્ષનું, રતિલાલ કેવા 80 વર્ષની ઉંમર નું છે. રતિલાલ કે નામ છે, હા એ રતિચંદ આવતા પત્ર એલા રતિચંદ રામલાલ ગંજ વાસુદા એને એમ કે મોક્ષ તો ઓલા આ લોકો મૂર્તિ ન માને ને, એટલે લોકો આ મૂર્તિ માને છે, મૂર્તિની પૂજા એ કરવા જેવી નથી એમ કરીને એટલે હું ભાવ મુખને થાપે સાંભળતો ખરો. હવે તો ભગવાન નું નામ સ્મરણ કરવું એ પણ વિકલ્પ રાગ છે, એ ધર્મ નથી. જઈ પણ આવ્યા વિના રહેતો નથી એવી વસ્તુની સ્થિતિ છે. મોટો કાગળ છે લાંબો, પેલા એ ફરી આવ્યો છે. જાણે કે આ મૂર્તિ બને છે ને આ લોકો, મૂર્તિ જેની જરૂર નથી. કુંકુંડાચાર્ય તો અધ્યાત્મની વાત કરી. અરે ભગવાન તને ખબર નથી ભાઈ, એ જેમ નામ સ્મરણ ભગવાનનું, પરમેશ્વરી નું નામ નમો સિદ્ધાંત લ્યો એ પણ વિકલ્પ રાગ છે, એમ ભગવાનની મૂર્તિ ને થાપન ની પૂજા આદિ નો પણ શુભ રાગ હોય છે. શુભ ત્યારે કોઈ કે તો શુભ રાગ છે ભાઈ, નો કરવો. પણ નો કરવાની ક્યાં વાત છે, આવ્યા વિના રહેતો નો યંતાન એમ કરે કે નહીં. ગમે એવો તો નવો ગણધર 4 જ્ઞાન ના ધણી લ્યો શાસ્ત્ર રચે તો નમો રિહંતાન નમો સિંહ નમો લોહી સવરી હંતાણમ પ્રાણિકાવના લોકમાં બિરાજતા રિયંતો ને મારો નમસ્કાર. વિકલ્પ છે, આવતો આવે છે, એને પુણ્ય કહેવામાં આવે છે, ધર્મ નહીં. દરેક ધર્મ નથી માટે કરવો નહીં, કરવો નહીં એટલે શું પણ અચ્છા આપણે ધર્મ કરવો સમજાણ છે, પણ ભાઈ એ ધર્મ કરનારની દ્રષ્ટિ તો આત્મા ઉપર હોય છે, અને આત્માને આશરે ધર્મ થાય, બાકી કોઈને આશરે ધર્મ થતો. પણ ધર્મમાં જ્યાં સુધી વિતરાગતા ન આવે ત્યાં સુધી ભગવાનનું નામ સ્મરણ એમ સ્થાપનાની પૂજાનો ભાવ પણ આવ્યા વિના રહે. આવે છે ને, આવે એવું પાપથી બચવા એવો ભાવ હોય છે, પણ ધર્મી એને પુનબંધનું કારણ જાણે છે. એ ધર્મ જાણતો માટે કોઈ કઈ કઈ કરી દો નિષેધ, નિષેધ કરી, પણ નિષેધ કરવો એટલે શું? વિતરાગ ભાવ પણ એ પરણમી જાય તો એને શુભ ભાવ ન હોય પછી, સમજાવું કાંઈ. અને શુભ ભાવ આવ્યો માટે એની દ્રષ્ટિ શુભ ઉપર છે, એવો અર્થ નથી. અરે વાતી ભાઈ સાદવાદ નું ખરું, હે મોરી હંતાન અંદર થઈ જવું, શુભ ભાવ આ શાસ્ત્ર ને સાંભળવા એ શુભ રાજ છે. વાણી પર છે, જળ છે, પર છે, એને સાંભળવાનો ભાવ શું વિકલ્પ છે? તારે કઈ વિકલ્પ પૂન છે ને કરવો નહીં, પણ કરવો નહીં આવ્યા વિના રહે નહીં સાંભળને, સમજાણું કાંઈ. છતાં તેને ધર્મી ધર્મ માનતો કામ એવું છે, વિતરાગના તત્વનું સમજણ કરવું. કો ક્યાંય ખેંચ્યું ને કો કે કઈ ખેંચ્યું, હે એક જણ એ પ્રતિમા ઉઠાવી તાર, બીજો કે પ્રતિમાથી ધર્મ થાય, મોક્ષ થાય, ધૂળમાં નહીં થાય. આંધળને અહીં તો સાક્ષાત સમોષણમાં ત્રિલોકનાથ બિરાજતા હોય એનો ભાવ જે પૂજાનો આવે એ પણ એક શુભ ભાવ છે. ધર્મ નહી, સંબર નિદ્રા નહી, એ હા ધર્મ તો ભગવાન એ વિકલ્પ નો આશ્રય નહીં પણ એક સમયની પર્યાય છે. જે રાગ આવ્યો એનું જ્ઞાન થાય, એ જ્ઞાન થાય એનો આશ્રય નહીં. શ્રીકાળી જ્ઞાયક સ્વરૂપ છે ભગવાન, એનો અંતર આશ્રય કરે ત્યારે સમ્યક દર્શન થાય, તેને આશ્રય સમ્યક જ્ઞાન થાય. શાસ્ત્ર ભણી ભણીને ભણે તો એને આશ્રય જ્ઞાન ન થાય એમ કે છે. જ્ઞાન અંદર માંથી આવવું જોઈએ. દ્રવ ચિદાનંદ ની ખાણ છે, આવ્યું છો ને આપણે. ભગવાન પૂર્ણાનંદ નો નાથ સનાથ છે, એની દ્રષ્ટિ થતા જે જ્ઞાન થાય તેને જ્ઞાન કહેવામાં આવે. છતાં તે જ્ઞાન પર્યાય છે, ધ્રુમા નથી. માટે પર્યાય નો આશ્રય અવલંબન કરવા જેવો આવે અને આશ્રય કરવા જેવો ને. નંદભાઈ કે છે એ મિથ્યા દર્શન એ પણ જીવમાં નથી, અજ્ઞાન અને એક અસંયમ. અજ્ઞાન આવે છે ને બારમાં ગણો છું, એ પણ જીવ જીવમાં છે નહીં. અજ્ઞાન એટલે બાર માર્ગનું સ્થાન સુધી હજી કેવળ જ્ઞાન નો અભાવ છે, ત્યાં સુધી મિથ્યા જ્ઞાન એમ નહીં પણ અજ્ઞાન. મિથ્યા જ્ઞાન માં તો એમાં ત્રણ માં એ અજ્ઞાન પણ વસ્તુના ધ્રુવ સ્વરૂપમાં નથી. અસંયમતા, અસંયમપણું, અચારિત્રપણું એક પર્યાયમાં છે, વસ્તુમાં. જ્યાં ધ્રુવ છે ત્યાં દ્રષ્ટિ દેવા જેવી છે. સમજાવું કાંઈ અસિદ્ધત્વ, આ અસિદ્ધપણું ચૌદમાં ગુણસ્થાન સુધી અસિદ્ધપણું કહેવામાં આવે છે કે એ પણ દ્રવ્યમાં ધ્રુવમાં છે. સમજાણું કાંઈ. અને છ લીસા, શુક્લ લીસા, પદ્મ લીસા, પિત્ત લીસા, એ ત્રણ શુભ લીસા, શુભ ભાવ છે, એ પુણ્યના ભાવ છે. ત્રણ શુક્લ લીસા, પદ્મ લીસા, પિત્ત લીસા, એ ત્રણ શુભ ભાવ છે, દયા દાન વ્રત નો શુભ ભાવ છે, એ પણ દ્રવ્યમાં છે નહીં. અને કાપૂર નીલ ને કૃષ્ણ એ ત્રણ પાપ પરિણામના ભાવ છે, એ પણ વસ્તુ દ્રવ્યમાં. પ્રભુ મહાબિરાજે ચૈતન ભગવાન નિત્યાનંદ, એમાં અક્રિય નિષ્ક્રિય બિંબ, એમાં એ છ દિશાઓ છે. બોલો મેં બહુ વિચાર સમજવા જેવું છે. થોડું ઘણું ઉપર ટપકે સમજીને બે જાય એમાં મેલ નહીં ખાય એમ કે છે. હા પણ ધંધા કરવા 10-10 લાખના કેટલો વગેરે એમાં આ કઈ થોડું ઘણું સમજીને થઈ જશે એમ નહીં ખાય. પરિણામી ભાવના ત્રણ ભેદ. હવે પરિણામી ભાવના ત્રણ ભેદ છે જ. જેથી જીવત્વ પરિણામિક, એક જીવનો પિતાળી ભાવ તે પરિણામિક, એક ભવ્યત્વ પરિણામિક, ભવ જીવની ભવ પર્યાય અને અભવ પરિણામિત. આ જીવત્વ પરિણામી ભાવ ભવ્યોને તેમજ અભવ્યોને સમાન હોય છે. જીવત્વ પરિણામ તો ભવ્ય અભવ્યને બેને જીવત્વ સ્વભાવ, ત્રિકાળી જીવત્વ સ્વભાવ, જીવત્વ શક્તિ વાવ આખું તત્વ ધ્રુવ સમજાણું કઈ. એ તો ભવ્ય અભવ્યને બેને ભવ્યત્વ પરિણામી ભાવ ભવ્યોને જ હોય છે. ત્રણ માં ખુલાસો કરે કે જીવત્વ પરિણામી ભાવ ભવ્ય અભવ્ય બેને હોય છે. ભવ્ય ભવ્ય પર્યાય પણ એનો પરિણામ જે ટીકાવી જીવત્વ ભાવ એ તો બેને હોય. ધ્રુવ પરિણામી સ્વભાવ અભવ્યને પણ હોય છે અને ભવ્યને પણ. પણ ભવ્યને આશ્રય કરીને પ્રગટ થઈ શકે છે, અભવ્યને આશ્રયનો વ્યવહાર થઈ શકતો એની લાયકાતમાં એ નથી. આવે દાખલા તો છે મેરુ પર્વતની હેઠે હોનું છે. હોનું હોનું એ કઈ કોઈને કામ આવતું એમ અભવ્યને પરમ પરિણામી સ્વભાવ છે પણ પર્યાય તેનો આશ્રય લઈને પ્રગટ થાય એવી એની લાયકાત. સમજાણું કાય માં નિદાન છે અભવ્યને પણ સર્વ જીવ છે જ્ઞાનમય અથવા સર્વ જીવ છે સિદ્ધ પણ યોગસાર માં આવે છે. સર્વ જીવ જ્ઞાન અભવી પણ જ્ઞાન નો પિંડ જ છે. વસ્તુ તો જ્ઞાન નો પિંડ છે પણ પર્યાયમાં એ અંતર નો આશ્રય લે એવો એનામાં યોગતા નથી. સમજાણું કાય સારી વાત છે. ભવ્યોને તેમાં ભવ્યોને જીવત્વ પરિણામી ભાવ ત્રિકાળી જીવ પણ આનંદ જ્ઞાન શાંતિ આદિ જે એનું જીવનું જીવ પણ આત્માનું આત્મા પણ ત્રિકાળી એવો ધ્રુવ સ્વભાવ પરિણામી ભાવ ભવ્યોને અભવ્યોને બે ને હોય છે. ભવ્યત્વ પરિણામી ભાવ ભવ્યોને હોય છે ઓલી બે વાત કરીને અભવ્યત્વ પરિણામી ભાવ અભવ્યોને હોય છે. આ રીતે પાંચ ભાવોનું કથન કર્યું. પાંચ ભાવો મધ્ય હવે ક્ષાયિક ભાવ પહેલી છે ને એની પર્યાયની વાત કરે છે. ક્ષાયિક ભાવ કાર્ય સમય સાર સ્વરૂપ છે. એ કેવળ જ્ઞાન કેવળ દર્શન ક્ષાય સમકી એમાં સુખ આવી ગયું અને દાન લાભ ને ભોગનો ભોગ એવી પર્યાય સર્વજ્ઞ પરમેશ્વરને પ્રગટ થાય છે તેને કાર્ય સમય સાર કહે છે. પર્યાયમાં પ્રગટ દશાને કાર્ય સમયસાર, ત્રિકાળી ભગવાનને કારણ સમયસાર કહે છે. એક મોક્ષ માર્ગને પણ કારણ સમયસાર એ પર્યાય રૂપે, પણ ત્રિકાળી ધ્રુવ જે છે એ કારણ સમયસાર છે. ધ્રુવ ચિદાનંદ સુખ આત્મા એની દ્રષ્ટિ કરતા એ કારણની દ્રષ્ટિ કરતા સંયોગ દર્શન જ્ઞાન શુકલ ધ્યાન કેવું જ્ઞાન થાય છે. સમજાણું કાય સાધન ભેજા વાળાને તો માધ્યમ શું કે સાધન જૈનમાં જૈનમાં એને ખબર ન મળે છે. હે વારામાં પચા પચા આઠ આઠ વર્ષ ગયા તો એને એવું લાગે કે આ શું કે વિતરા પરમેશ્વર ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ એની વાણીમાં આવું તત્વ આવ્યું છે કે એ ક્ષાયક દશા જે છે માટે નો ભૂલ કયા ને એ કાર્ય સમાસાર એ ત્રિલોકમાં પ્રક્ષોભના હેતુ ભૂત તીર્થંગપણા વળી પ્રાપ્ત થતા સકલ વિમલ કેવળ જ્ઞાનથી યુગ તીર્થનાથને અથવા સામાન્ય કેવળીને અથવા શ્રી ભગવાનને એ ક્ષાયક ભાવ હોય છે. ક્ષાયક પર્યાય કોને હોય છે ક્યાં તીર્થંકર ને હોય છે, કેવળીમાં ક્યાં કેવળી ને હોય છે, ક્યાં સિદ્ધ ને. એ પર્યાય પણ એક વ્યવહાર એક સમય ની દશા છે. સમજાણું કાય? કે છે કેવો ભાવ છે તીર્થંકર ને પેલું લીધું મૂકી દો. કેવલ જ્ઞાન, કેવળ દર્શન, એ ત્રણ લોક માં પ્રક્ષોભ ના હેતુ ખળભળાટ. તીર્થંકર ના જન્મ કલ્યાણ ની પ્રસંગે ત્રણ લોક માં આનંદમય ખળભળાટ થાય. ભગવાન જ્યાં જન્મે ત્યાં નારકી ના જીવને પણ જરી સાતા આનંદ. એટલે આ હો અતિન્દ્રિય આનંદ ની વાત નથી. તો એક તીર્થંક જન્મે અતિન્દ્રિય આનંદ, બીજા ને થાય અતિન્દ્રિય આનંદ થાય, મોક્ષ જેવી ને રે નહી. સમજાણું કાય? ભગવાન ત્રણલોક ના તીર્થંકર દેવ એટલી પુણ પ્રકૃતિ લઈને આવ્યા છે કે જેના જન્મ કાળે 14 બ્રહ્માંડ માં જરી સાતા થઈ જાય એવો નિમિત્ત નિમિત્ત કર્યો છે ને. જન્મ, દીક્ષા, ઘર, કેવળ જ્ઞાન અને મોક્ષ, એ પ્રસંગે ત્રણ લોક માં આનંદમય ખળભળાટ થાય છે. ઓહો, દેવોને એમ થાય કોણ જન્મ છે, કોણ અવધિ જ્ઞાન મુકતા. ઓહો, તીર્થંકર દેવને ભરત માં, મહાવીર માં, તીર્વત માં જન્મ થયો. નીચે ઉતરી જાય તો ખબર દેખે, આસન ઉપર બેઠા હોય મહા અસંખ્ય દેવના સ્વામી છે, એની પુણ્ય પ્રકૃતિ શું કેવી, એની પવિત્રતા તો સંચિત દ્રષ્ટિ છે. સુધન ઇન્દ્ર અને ઈશાન ઇન્દ્ર આદિ, પણ એની પુણ્ય પ્રકૃતિ એવી હોય છે હજારો સૂર્યના ચાંદણાના પ્રકાશ જેવું તેનું શરીર હોય છે. સમજાય છે? એ એકદમ આમ ખળભળાટ શું થઈ ગયા. ઓહો, તીર્થંકર નો ભરતકચ્છમાં અવતાર છે, હેઠે ઉતરી જાય છે, હાથ પગલા કરીને ફગેલા નથી કે છે. પણ એ મોક્ષાયક ભાવ એ ત્રિકાળી વસ્તુનો સ્વર્ગ નથી, રિયાય છે. સમજાણું કાય? જગત નાશવાન, દુનિયા નાશવાન, આ કેવળ જ્ઞાની પર્યાય નાશવાન. અવિનાશી તો ભગવાન ધ્રુવ તત્વ થી અવિનાશી છે. સમજાણું કાય? સકલ વિમળ કેવળ જ્ઞાન થી યુક્ત તીર્થનાથ ને શિવ ભગવાન ને છે. ઉદય કુક્ષણ ક્ષપસિંહ ભાવ સંસારીઓને જ હોય છે, મુક્ત જીવોને સિદ્ધને એ ઉદય ભાવ ક્ષોપસિંહ ભાવ સંસારીને હોય છે. સમજાણું કાંઈ? હજી કેવળ જ્ઞાની હોય તીર્થંકર, ત્યાંય પણ એને હજી કેવળ જ્ઞાનના ઉદય ભાવ હોય છે, એને ક્ષોપસિંહ ભાવ હોતો નથી. હવે કે છે પૂર્વોક્ત ચાર ભાવો આવરણ સંયુક્ત હોવાથી મુક્તિનું કારણ નથી. એ ગતિ મુક્તિનું કારણ નથી, શુકલ લેશા શુભ ભાવ દયાદાન નો એ મુક્તિનું કારણ. આ ઉપશમ સંકિત ને ઉપશમ ચારિત્ર એ મુક્તિનું કારણ. ક્ષાયક સંકિત ને ક્ષાયક યોજના ની મુક્તિનું કારણ કેમ? કે ચારે ભાવ આવરણ સંયુક્ત હોય. જો આનો અર્થ ન સમજાય તો ગોટા વાળે. ચાર ભાવ ને આવરણ વાળા કયા? કઈ અપેક્ષા કયા? એ પર્યાય છે, એ તો પર્યાય છે. એટલે કર્મના નિમિત્તના સદભાવનો એમાં અભાવ છે, એટલી અપેક્ષા આવે માટે એને આવરણ વાળા કયા. સીતાળી ભગવાન ધ્રુવ તત્વથી નિરાવરણ પરમ સ્વભાવ છે. ચૈતન સૂર્ય ભગવાન ધ્રુવ અંદર છે, એ નિરાવરણ છે. સમજાણું કાંઈ? કે છે કે ટીકા કરીને તો સમજતું શું કે છે, લિસ્ટ કર્યું. અરે તને સમજતા નથી આવતો આંબળને, સ્મૃતિ શું કે છે? નો ક્ષાયક ભાવા ટીકા શું છે? નો ખઈ ઠાણ ભાવ ઠાણા. કુનકુંદાચાર તો કે છે કે આત્મામાં ક્ષાયક ભાવ નથી, એનો પ્લસ હો ગયો ત્યાં. સમજાણું કાંઈ? સહાયક ભાવ પણ એક સમયની પર્યાય છે, નાશવાન છે, નવી ઉત્પન્ન થાય જૂની જાય, નવી ઉત્પન્ન થાય જૂની જાય. ભગવાન અવિનાશી છે, સમજાણે. કે છે એ પાંચ ભાવ માં ચાર ભાવ તો આવરણ સંયુક્ત છે, એનો અર્થ સમજાય છે ના? આવરણ એટલે એને આવરણ હતું અને એનો અભાવ થયો, તેથી એની એ અપેક્ષા આવરણ સંયુક્ત કહેવામાં. ત્રિકાળી દ્રવ્યને આવરણ નથી, આવરણનો અભાવ થવો એમાં છે. આ તો અલૌકિક વાત છે શેઠ. પૂર્વોક્ત ના પૂર્વે કયા એમ થયું ને, ચાર ભાવ એટલે ચાર પર્યાયો, ચાર પ્રકારની આ પર્યાય જેટલી કીધી, નવ ને અઢાર ને એકવી ને ત્રણ ભેદ પાડવાય, એ મુક્તિનું કારણ નથી. એક સાય સંકેત મુક્તિનું કારણ નથી. કેમ કે એક સમયની પર્યાય છે. તો ત્રિકાળ ભગવાન કેવો હવે આવે જુઓ, ત્રિકાળ નિરૂપાધિ જેનું સ્વરૂપ છે ભગવાન ધ્રુવ ચૈતન પ્રભુ, ધ્રુવ વજ્રબિંબ ચૈતન છે, ત્રિકાળી વસ્તુ પોતે આત્મા એ ત્રિકાળ નિરૂપાધિ જેનું સ્વરૂપ છે. ત્રણેકાળે જેને નિમિત્ત ને નિમિત્ત ના અભાવનું એમાં સ્વરૂપ છે નિરૂપાધિ. ભગવાન આત્મા પરમ સ્વભાવ ભાવ, પરમ સ્વભાવ ભાવ, પરમ પરિણામી કારણરૂપ ભગવાન, એ તો ત્રિણે ત્રણ કાળમાં નિરૂપાધિ સ્વરૂપ છે. એવો તું છો, સમજાય છે? કાય નિબોધ નો આત્મા પણ ધ્રુવ છે તો ત્રિકાળી નિરૂપાધિ છે. અભવી નો આત્મા ધ્રુવ જે છે એ પણ ત્રિકાળ નિરૂપાધિ સ્વરૂપ છે. ત્રિકાળ નિરૂપાધિ જેનું સ્વરૂપ છે એવા નિરંજન જેને અંજન ના મેલ નથી, નિજ પરમ પંચમ ભાવ, આ નિજ પંચમ પરમ ભાવ, પોતાનો પરમ પરમ પંચમ ભાવ, ભગવાન નો ભગવાન કહી રહ્યો. દેવગુરુ શાસ્ત્ર થી પણ કે છે સમ્યક દર્શન થતું, લખાણ આવે એવા ન કે હાથમી નરક માં વેદના થી સંગીત થાય, ભગવાન ના દર્શન થી થાય, એ બધા થાય ત્યારે નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરે. બાકી સમ્યક દર્શન થાય તો આત્મા ધ્રુવ નો અંતર દ્રષ્ટિ કરે તો થાય. સમજાનું કાય, ભગવાન નો ખૂબ દર્શન કરે, પ્રતિમાની ખૂબ પૂજા કરે, ખૂબ ભક્તિ કરે, આખો દી સમ્યક દર્શન થાય ના? સમજાણું કાય, મારી વાત ભાઈ. એક તો પૂજા ને ભક્તિ કેવી ને વળી કે એનાથી ધર્મ ન થાય ને મુક્તિ ન થાય. એ તો સ્વભાવ હોય છે, એ પણ વસ્તુ માં તો છે. સમજાણું કાય, કે છે કે નિજ પરમ પંચમ ભાવ, પોતાનો પરમ પંચમ ભાવ, કારણ કે ઓલી પર્યાય ને પણ ક્ષાયિક ભાવ ને પણ અપેક્ષા પ્રણાયિક ભાવ ની પર્યાય કહેવાય છે, પણ આ તો નિજ પરમ પંચમ ભાવ, પોતાનો નિત્ય સ્વભાવ, કાયમ વસ્તુ છે ને, છે છે ને, છે 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 છે, ત્રણેય કાળ છે, એવું છે એવું ધ્રુવ તત્વ, અનંત ગુણ નો પિંડ રૂપ સ્વભાવ તત્વ, એ નિજ પરમ પંચમ ભાવ છે. દશઠી એને અંતર્મુખ થઈને નજરમાં કર્યા વિના સન્યક દર્શન થાય નહીં. જાણું કાંઈ આ કેવળ જ્ઞાન ને આદિ ના તો બહિ તત્વ કયા છે ભાઈ? હા, તેની ગાથા મારી ગઈ. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, સાહિત્ય, સંગીત, નિર્મળ વિતરાગ, ચારિત્ર એ પણ બહિ તત્વ છે, અંતર તત્વ નહીં. પહેલી ગાથા મારી ગઈ છે. હા, આડતી ગાથા માં પહેલે શરૂઆત કરી ત્યારે બહિ તત્વ છે. પર્યાય ભાવ બહિ તત્વ છે, પરમ પરિણામિક ભાવ થી અંત તત્વ છે. સમજાણું કાંઈ? હા, આ છે ને આપણે દસ લક્ષની પર્વ નો પહેલો દી છે. એકદમ ક્ષમા નો સાગર તો પડેલો છે એમાં. ક્ષમા કરવી પર્યાય માં તો પર્યાય વ્યવહાર છે. ઉત્તમ ક્ષમાદી દસ પ્રકારની પર્યાય જે ચારિત્ર પર્યાય વિતરાગી હો એ પર્યાય છે એ તો. અને તેને તો અહીંયા આવરણ સંયુક્ત કહ્યું. હા હા, આવરણ સંયુક્ત એટલે કે એમાં કર્મ નો નિમિત્ત હતું, ચારિત્ર એનો અભાવ થયો ને એટલી અપેક્ષા આવી ને એને. શ્રીકાળી ધ્રુવ સ્વરૂપ ને આવરણ ત્રણેય કાળમાં. હા, સમજાણું કાંઈ? ત્રિકાળ નિરૂપાધી એવો નિજ પરમ પંચમ ભાવ એની ભાવનાથી ભાષા વળાવી. એવું જે ધ્રુવ સ્વરૂપ છે તેની એકાગ્રતાથી ભાવના શબ્દે તેની એકાગ્રતાથી. હે, ભાવના એટલે કલ્પના નથી આપતું. શ્રાવક ને સામાયિકમાં પણ શુદ્ધ ઉપયોગ રૂપી ભાવના આવી જાય છે એવો પાઠ છે. એનો અર્થ બોલા કરે ભાવના એટલે શુદ્ધ ઉપયોગ ની ભાવના કરે છે, વર્તમાન શુદ્ધ ઉપયોગ નથી. અરે, શ્રાવક ને પંચમ ગુણસ્થાન હોય ને શુદ્ધ ઉપયોગ આવી જાય છે, શુદ્ધ ઉપયોગ આવે એને ભાવના કીધી છે. નહીં, એમાં શેમાં કીધું છે? પ્રવચન સાર, પ્રવચન સાર ને કેટલા ની ગાથા કીધું? દૈસન હતા માં આવે છે ને, કેટલા માં આવે છે ખબર નથી. ત્રીજા માં આવે પણ કેટલા ની ગાથા તમને આવે છે એ ભયાનક છે. લખી લીધું છે કે નહીં આમાં ક્યાંક? અડતાળી ઉડતાળી અડતાળી ક્યાંક છે હો? એ ઉડતાળી અડતાળી એટલા માં છે, એ ઉડતાળી અડતાળી ક્યાં ક્યાં અડતાળી માં શુદ્ધ ઉપયોગ ભાવના કુર્વંતી, શુદ્ધ ઉપયોગ ભાવના કુર્વંતી. પંચમ ગુણસ્થાન વાળો સામાયિક માં હોય છે, સાચી સામાયિક. આ સામાયિક તો વિકલ્પ છે, એ કઈ સામાયિક સામાયિક નથી. શુભ ઉપયોગી નામ પી કાપી કાળે શુદ્ધ ઉપયોગ ભાવના દ્રશ્યથી, શુદ્ધ ઉપયોગ નામ પી કાપી કાળે શુભ ઉપયોગ ભાવના દ્રશ્યથી, શ્રાવકાનામ પી સામાયિક આદિ કાળે શુદ્ધ ભાવના દ્રશ્યથી. શ્રાવક સંકિતિ આત્મજ્ઞાની આત્મદર્શી જયારે સામાયિક એટલે ક્ષમતાના આનંદમાં પડ્યો હોય છે ત્યારે એને શુદ્ધ ભાવના નામ શુદ્ધ ઉપયોગ થાય છે. શુદ્ધ ઉપયોગ સમજાણું કાંઈ? એને સામાયિક કહે છે. અહીં બે ને બેઠે ને હજી મિત્યા દ્રષ્ટિ રાગથી પંદર માં ને પછી નમોવિંદા નમોવિંદા તમે થઈ ગયું સામાયિક ગયો. પંડિતજી બાબુલાલજી હજી તો પુણ્ય ધર્મ માને, દેહની ક્રિયા મારાથી થાય, સવારથી નીચે થાય, આવી તો શ્રદ્ધા જેને પડી છે મિથ્યાતની. અને ભાઈ સામાયિક કરાવે અંદર તો ફિરતા તો છે નહીં, કારણ કે સમ્યક દર્શન વિના અંદર ની એકાગ્રતા આવે. નવો ઇન્દ્રાન પાંચ પરમેશી ગણી નવો ઇન્દ્રાન ઉઠો થઈ ગયો સમય ગયો થઈ ગયો એક કલાક માં. એ સામાયિક નહીં, ભગવાન સામાયિક એને કહે છે પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવ. એ કહે છે કે સાવકાણામપી, સાવકજી ગ્રસ્તાશ્રમમાં હોય, સંકિતિ હોય, પંચમ ગુણસ્થાળવા ધર્મી હોય, એને પણ સામાયિક આદિ કાળે, સામાયિક આદિ એટલે સામાયિક સિવાય પણ કોઈ વખતે સદુપયોગ આવી જાય છે. એમ તો બેઠો ધ્યાનમાં, આમ વિચારમાં એમ કરતા પણ ધ્યાનમાં આવી જાય શુદ્ધ ઉપયોગ, શુભ થી રહી શુદ્ધ ઉપયોગ થઈ જાય. હા, સામાયિક 148 ગાથા, 248 પ્રવચન સાર, એની જયસેન આચાર્યની ટીકા, બારમાં બધી વાત આવી ગઈ છે. ત્યારે હમામાં તરફ ફેર્યો કે નહીં, એ તો ભાવના કીધી છે, ભૂળે ભાવના નથી. હજી સંન્યાસ દર્શનના ભાવની ભાવના ક્યાંથી લાવ્યો? અહીં તો સાવકાણામ સામાયિક આદિ કાળે, આદિ એટલે સામાયિકમાં, કોઈ ઔષધમાં આનંદમાં બેઠો હોય, કોઈ વિચારમાં બેસતા અંદર ધ્યાનમાં આવી ગયો, સમજાય છે? કાંઈ એ વસ્ત્ર સહિત હોય, સાવ છે ને, વસ્ત્ર સહિત પણ બેઠો હોય છે વિચારના અંદર, શુદ્ધ ઉપયોગ થઈ જાય. આ તો કે મુનિને શુદ્ધ ઉપયોગ હોય નહીં, હજી તો મુનિને આઠમે શુદ્ધ ઉપયોગ હોય, આઠમે દીશું તો અરે ભગવાન શું કરે છે, ખબર ન મળે. અને મોક્ષના માર્ગની વાતો કરે કે છે સાવકાણ મુક્ત તેષામ કથમ વિશેષો ભેદો જ્ઞાય, તો પછી સાવકને પણ શુદ્ધ ઉપયોગ થઈ જાય છતાં, અને મુનિને કોઈ શુભ ભાવ પણ આવે છે છતાં મુનિને શુદ્ધ ઉપયોગી કહો અને સાવકને શુભ ઉપયોગી કહો, એનું કારણ શું? એ તો મુખ્યપણાના કથન છે. પર્યાયુક્તમ પરમ કિંતુ પ્રચુરાન સુપયોગ વર્તે, સમકીતી સાવ છે, ધર્મી છે, અને ઘણો તો સુભાવ, દેવગુરુ શાસ્ત્રની ભક્તિ પૂજા નામ સ્મરણ વાંચન એવો ભાવ પ્રચુરેણ શુભ ઉપયોગ કરતી, યદપિ કાપી કાળે શુદ્ધ ભાવના કુરંતી તથાપિ શુભ ઉપયોગી એ બનતી, તો પણ એને શુભ ઉપયોગી કહેવામાં આવે. પંચમ ગુણસ્થાન વાળા સંયક દ્રષ્ટિને પાંચમા ગુણસ્થાનમાં ઘણો તો એને શુભ ભાવ, દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ પૂજા નામ સ્મરણ વાંચન સવાનું સૂનું સાંભળવું એવો શુભ ભાવ ઘણો તો હોય છે, શુદ્ધ ઉપયોગ કોઈ વાર હોય છે, માટે એને શુભ ઉપયોગી કહેવામાં આવે છે. સમજાય છે? એ છે બને એ પી શુદ્ધ ઉપયોગ ને તે વાપી કાળે સુપયોગ ભ્રંતે, મુનિઓને શુદ્ધ ઉપયોગ જ હોય છે, ખરો તો શુદ્ધ ઉપયોગ એ જ મુનિપણું છે. મુનિ તો શુદ્ધ ઉપયોગ ને અંગીકાર કરે છે, મોક્ષ માર્ગ આવી ગયું છે પેલા અધિકારમાં, મુનિ શુદ્ધ ઉપયોગ રૂપી મુનિ પણ અંગીકાર કરે છે. હું ગુણ એમ ના, એમાં નથી કહ્યું, પ્રવચન સારમાં છે આમાં ચિંતન, તેના અધિકારમાં શુદ્ધ ઉપયોગ ને અંગીકાર કરે છે, વિતરાગી પર્યાય ને અંગીકાર, સંભાવ ને અંગીકાર કરે, પણ તેને કોઈ વાર શુભ પણ પંચમાવર્તના વિકલ્પ આદિ આવે છે, એટલે મુખ્યપણે એને શુદ્ધ ઉપયોગી કયા મુનિને. પાંચમા બાબાને શુભ ઘણી વાર આવે છે, અને શુભ કોઈ વાર આવે છે, શુદ્ધ માટે એને શુભ ઉપયોગ કયા મુખ્યપણાની અપેક્ષા. સમજાય છે? કાંઈ પાછું દાખલા કરશે ને, બહુ પદસ્થ પ્રધાનત્વાત આમ્રવત નિમ્નવત, એ દાખલા થશે. ઘણા આંબ હોય અને થોડા બીજા ઝાડ હોય તો આંબાનું વૃક્ષ, આંબાનું વન કહેવાય, આંબાનું વન કહેવાય ને, લાખ બે લાખ આંબાના હોય અને પાંચ પચીસ ઝાડ બીજા હોય તો કહેવાય શું? આંબાનું વન, નીમકા વન. હવે નીમના વનમાં આંબા હોય કેટલાક? આ ઘણા આંબા છે ને, લીમડે ઘણા થાય, આંબાનું વન કહેવાય. એમ મુનિને શુદ્ધ ઉપયોગમાં ખરો તો ઉપયોગી છે એનો, પણ કોઈ વાર શુભ એને આવે છે, માટે શુદ્ધ ઉપયોગની પ્રધાનતાથી શુદ્ધ ઉપયોગી એને કહે છે. શ્રાવકને શુદ્ધ ઉપયોગ કોઈ વાર આવે છે, અને શુભ ઉપયોગ ઘણી વાર હોય છે, માટે તેને મુખ્યપણે શુભ ઉપયોગી કહેવામાં આવે છે. નહીં સમજાણું કાંઈ કે છે? અરે આપણે અહીં આવ્યું નિજ પરમ પંચ ભાવની ભાવના, બધા ઉદયની ભાવના એકાગ્રતા નહીં, ક્ષાયિક પર્યાય સંકિર્તિઓના એકાગ્રતા નહીં, એમ કે છે. એકાગ્રતા ધ્રુવ માં છે. સમજાણું કાંઈ? સંપ્રદાયમાં તો અત્યારે શું વિચારે, રાલ સાગર ને રામ રાસ ને વાંચે આરસુખ પૂનમ થી તે સમસ્ત્રી બુદ્ધિ બપોરે ઢાળ સાગર આવે ને, શ્રી કૃષ્ણ અધિકાર રામ સાગર નો, એ તો માર તોફાન ની વાતો એમાં હોય. આ તો કે શાન શાન ભગવાન સ્વરૂપ, તારું સ્વરૂપ તો એકનું અવિકારી અકશાય રસનું પરમ સ્વભાવ તત્વ એ તું, અને એમાં એકાગ્ર થવું એનું આ ધર્મ. પ્રગટેલી ધર્મની ચર્યાઈમાં પણ એકાગ્ર ન થવું એમ કે છે. હા 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 હા, અરે વાત હજી તો એને પકડતા બાપ લાગે. હે હે, અલૌકિક વાત કેવી, અલૌકિક વાત હે. આ તો માર્ગ લોકો તો રહે ને, ક્યાં લૌકિક માર્ગ હે? દુનિયાના નીના યજ્ઞ કરવાના, ફલાણું કરવાના, વ્રત કરવાના, ભક્તિ કરવી, મંદિરો બંધાવી દેવા, પાંચ પચી ને છ બે લાખ નો હજાર બે હજાર, એમાં ધૂળી નથી ધર્મ ને. સમજાણું કાંઈ કે છે? અરે નિરૂપાધિ ત્રિકાળી એવું સ્વરૂપ જેનું, એવો નિરંજન નિજ પરમ પંચમ ભાવ, એની ભાવનાથી પાછા દેખો. પરમ પંચમ ભાવની ભાવનાથી પંચમ ગતિ એ મોક્ષ જાય છે. મોક્ષ માર્ગ કે છે ને, ભાઈ તને ખબર નથી બાપુ. ચૈતન બિંબ વજ્ર બિંબ છે એની ભાવના, એટલે એમાં એકાગ્રતા થતા કેવળ જ્ઞાન ને પ્રગટ કરે. પહેલી એકાગ્ર થતા સમ્યક દર્શન થાય, વિશેષ એકાગ્રતા ચારિત્ર થાય, વિશેષ એકાગ્રતા સુકલ ધ્યાન થાય, વિશેષ એકાગ્રતા કરતા કેવું ધ્યાન થાય. શરૂઆત થી માંડીને પૂર્ણ દશા ધ્રુવ સ્વભાવની એકાગ્રતાથી થાય. મનલજી મારે તો આવું ભગવાન છે, પણ એને સાંભળવા મળે ને ક્યાંક ના ક્યાંક બિચારા ભટકે જીવન હાલ્યા જાય. આગ્રહથી માને પોતાની કલ્પનાથી, સચ વસ્તુનો ખ્યાલ પણ નથી કે ચીજ શું ને ક્યાં મારે જોવું, વસ્તુ શું અને ક્યાં મારે જોવું, ને જેમાં ઠરવાથી મુક્તિ તો ખબર ન મળે. ભગવાન 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 માળા લંબાય છે, માળા મનકા જળ છે, કારણ ઉપયોગ જાય તો શુભ રાગ વિકલ્પ છે. સમજાણું કાંઈ? એ ધર્મ ભરમ નથી. આપવા કરીને બે પચી પચા હો પૂજણ કઈ કેતો તો આઠ અપા છે, આપણે તો આઠ દસ કરે, એમાં ધર્મ ક્યાં હતો? ધૂળમાં ઉપ તો આત્મા ધ્રુવ સ્વરૂપમાં ઉપના સમીપે ભાવમાં જાય તેને ઉપવાસ કહેવામાં. સમજાણું કાંઈ? અરે નિજ પરમ પંચમ ભાવની ભાવનાથી, એ પંચમ ભાવ એ ધ્રુવ છે અને ભાવનાથી પર્યાય છે. પંચમ ભાવ એ ધ્રુવ છે અને એમાં એકાગ્રતાથી પર્યાય છે, એવીથી પંચમ ગતિ એ પણ પર્યાય છે. પર્યાય છે ને, સીધ પર્યાય છે. પંચમ ગતિ મોક્ષો વર્તમાન કાળે જાય છે, ભવિષ્ય જઈને ભૂતકાળે જાય છે, જતા વિશેષ આપણે.